તારીખ 26/3/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 320 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 249
પ્રયોજનની સિદ્ધિ માટે સ્વભાવ અને વિભાવની ખતમણી કેવી રીતે કરવી એ પ્રશ્ન છે. વિભાવથી જુદા પણ અનુભવ કરો એનાથી પ્રયોજન સિદ્ધ થાય છે. પ્રયોજન સિદ્ધ થવું એટલે વિભાવમાં જે દુઃખ છે એ દુઃખથી રહિત થવું અને સુખ શાંતિને પ્રાપ્ત કરવી એ પ્રયોજન છે. એટલે એનાથી ભિન્નપણું કરવું, ભિન્નપણાનો અનુભવ કરવો અને એ જ્ઞાનમાં જણાય તો એને પર નિમિત્તમાં ખટવું. બીજી લીટીથી છે, જોકે વિભાવ પુરુષાર્થની મંદતા એ પોતામાં થાય છે, તે અપેક્ષા એ ચેતનમાં એટલે પોતામાં થાય છે, તેથી પોતે પુરુષાર્થ કરીને એને ટાળવો જોઈએ, એ પણ એક અપેક્ષા છે. ભિન્ન છે એટલે એને ટાળવાનો નથી અને મારા આમાં બિલકુલ થતો જ નથી, એ દોષ મારો દોષ જ નથી એમ પણ નથી. વિભાવો જુદા છે તેમ વિજ્ઞાન કર્યા પછી જે અસ્થિરતા રહે છે એને પણ તોડવાની છે. વિજ્ઞાન થયા પછી જ્ઞાન દશામાં જે અસ્થિરતા રહે છે એ અસ્થિરતા સ્વરૂપ સ્થિરતા કરીને મટાડવાની છે, એ પણ દોષ છે. અસ્થિરતા છે એ પણ દોષ છે. જેમ વિભાવ દોષ છે એમ અસ્થિરતા એ પણ દોષ છે. અને અસ્થિરતા પણ રાગની ઉત્પાદક છે. સ્વરૂપ સ્થિરતા વિતરાગતાની ઉત્પાદક છે અને અસ્થિરતા છે એ રાગની ઉત્પાદક છે. એટલે પુરુષાર્થ કરવાનું પ્રયોજન છે અથવા વિજ્ઞાન કરવાનું પ્રયોજન છે. પ્રયોજનને મુખ્ય રાખવું, પ્રયોજનની દ્રષ્ટિ હોવી જોઈએ, પ્રયોજનની મુખ્યતા હોવી જોઈએ. કોઈ અપેક્ષા એ વિભાવને જળ કહેવાય છે અને ચેતનની અપેક્ષા એ ચેતનના કહેવાય છે. એટલે વિભાવને જળ પણ કહેવાય છે અને વિભાવને ચેતન પણ કહેવાય છે. ચેતન એટલે ચેતન વિકાસ, ચેતન સ્વભાવ નહીં. એમ કથન તો બંને પ્રકારના આવે છે અને એ બંને પ્રકારના કથનમાં પ્રયોજન એક જ પ્રકારનું છે, પ્રયોજન બે પ્રકારના નથી. કથન બે પ્રકારના છે, અપેક્ષાઓ બે પ્રકારની છે, પણ પ્રયોજન તો એક જ પ્રકારનું છે. એટલે કથનમાં વિરુદ્ધતા દેખાવા છતાં પણ પ્રયોજનમાં અવિરુદ્ધતા છે, પ્રયોજનમાં વિરુદ્ધતા નથી. વિભાવને જળ કહેવામાં આવે છે એમાં પણ વિભાવનો નિષેધ છે અને વિભાવને ચેતનના આત્માના કહેવામાં આવે છે ત્યારે પણ એ ટાળવા માટે કહેવામાં આવે છે અને ટાળવાનો એમાં દ્રષ્ટિકોણ હોય છે. એટલે બંને વાત કરનાર એક જ પ્રયોજનને સાધતા હોવાથી નિર્દોષ છે. ચેતનની અપેક્ષાએ પોતાના પુરુષાર્થની મંદતાથી ચેતનમાં થાય છે, ચેતનની અપેક્ષાએ પોતાના પુરુષાર્થની મંદતાથી ચેતનમાં થાય છે, એમાં નિમિત્તની ગૌણતા થાય છે, તેમાં નિમિત્તની ગૌણતા થાય છે. એટલે કે કોઈ મને કરાવે છે એમ નથી, કોઈ નિમિત્ત મને વિભાવ કરાવે છે એમ નથી, પણ પોતાના પુરુષાર્થની મદદથી પોતામાં થાય છે એમ જ્ઞાની જાણે છે અથવા મોક્ષુ જાણે છે. વાત કેવી રીતે આવી કે મને થાય છે એ મારા કારણે થાય છે, મને થાય છે એ સામાના કારણે થાય છે, માટે મને જે વિભાવ થયો એ વ્યાજબી છે, ઉચિત છે, બરાબર થયું છે, મેં કર્યું એ બરાબર થયું છે એમ નથી લેવાનું. મારી ભૂલ હતી જ નહીં, ભૂલ સામાન્ય જ હતી. આ લૌકિક રીતે ભલે ન્યાય સંપન્ન હોય તો પણ પારમાર્થિક રીતે ન્યાય સંપન્ન નથી, એમાં પોતે પોતાને અન્યાય કરે છે. ન્યાય નથી કરતો પણ અન્યાય કરે છે. પોતાની વિભાવ અશાંતિ અને પોતાના વિભાવનું કારણ પોતે જ છે અને નિમિત્ત બિલકુલ નથી. એટલે પોતાના પુરુષાર્થની મંદતાથી પોતાના આત્મામાં થાય છે, ચેતનમાં થાય છે, એટલે પોતાના આત્મામાં થાય છે તેમાં નિમિત્તની ગૌણતા થાય છે. જળ તરફની એટલે નિમિત્તની વાત આવે તો વિકાર જીવનો છે, વિકાર જીવનો છે એટલે નિમિત્તે કરાવેલો નથી, જીવે પોતે કરેલો છે. હા એમ વિકાર જીવનો છે એટલે પોતાનો અપરાધ છે, સામાયે કરાવેલો અપરાધ નથી, અને એમાં નિમિત્તની ગૌણતા છે, નિમિત્ત ગૌણ છે એમાં. વિભાવ અને જળ નિમિત્તને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. વિભાવ અને જળ નિમિત્ત પ્રકૃતિનો ઉદય છે. લ્યો ને અંદરમાં જળ પ્રકૃતિનો કર્મ પ્રકૃતિનો ઉદય છે તો એને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. ક્યારે કે પોતે જોડાય ત્યારે, અને પોતે જોડાય એ પોતાના કારણે જોડાય છે, ઉદયના કારણે નહીં. માટે પોતાને તો તેનાથી જુદું પડીને ભેદજ્ઞાન કરવાનું પ્રયોજન છે. નિમિત્ત છે એ ભિન્ન છે, ગૌણ કરવા લાયક છે, અને મારે એમાં ન જોડાવવું જોઈએ. ભેદજ્ઞાન કરવું એટલે એમાં ન જોડાવવું જોઈએ એવું પ્રયોજન છે. જોડાય, ઉદયમાં જોડાય તો જ અપરાધ થાય. જોડાવું ન જોડાવું એના માટે પોતે સ્વતંત્ર છે. ઉદય છે માટે જોડાવવું પડે એવું કોઈ જરૂરી નથી. ખોટા વાદ વિવાદમાં અટકવું નહીં, પ્રયોજન સિદ્ધ કરવું. શાસ્ત્રમાં કથન તો અનેક પ્રકારના આવશે તો એ સંબંધમાં વાદ વિવાદમાં નહીં જવું, પ્રયોજન સિદ્ધ કરવું. એમાં શું વાત છે કે જો જીવ પ્રયોજનની દ્રષ્ટિએ વિચારતો નથી, વાંચતો નથી તો અથવા શ્રવણ કરતો નથી તો એ બીજી રીતે ફસાય છે. વાદ વિવાદમાં જવું કે બીજી રીતે ફસાવવું, વિચારોમાં પણ ફસાય જુદી રીતે. પ્રયોજનની મુખ્યતા રાખે તો વાંધો નહીં આવે. કેમ કે કહેનારે પણ પ્રયોજનને અનુલક્ષીને કહ્યું છે, માટે વાંચનારને, સાંભળ કરનારને, વિચાર કરનારને જો પ્રયોજનની મુખ્યતા હશે તો અટવાશે નહીં, વિવાદ વાદ વિવાદમાં પડશે નહીં. પ્રયોજનની મુખ્યતા નહીં હોય તો વાદ વિવાદમાં આવશે અથવા એના વિકલ્પો નો પ્રતિબંધ એને ઉભો થશે, જેને સંકલ્પ વિકલ્પ પ્રતિબંધ કહે છે એનું કારણ આ છે. ચાર પ્રતિબંધ લીધા છે ને, એમાં સંકલ્પ વિકલ્પ પ્રતિબંધ છે એ પ્રયોજનની દ્રષ્ટિના અભાવમાં છે. પ્રયોજનની દ્રષ્ટિ હોય તો સંકલ્પ વિકલ્પ પ્રતિબંધ ન હોય. આ એની ચાવી છે, સંકલ્પ વિકલ્પ પ્રતિબંધથી છૂટવાની ચાવી છે. જેમ કે અનિમિત ઉપાદાનનો વિષય ધાર્મિક ક્ષેત્રની અંદર બહુ મોટો વાદ વિવાદનો વિષય થઈ પડેલો છે. કેમ કે નિમિત્ત પણ બે પ્રકારના છે, એક શુભ અને એક અશુભ. તો નિમિત્તને ગૌણ કરવામાં શુભ નિમિત્તોની ગૌણતા પણ આવે છે. અને ત્યાં કોઈને સંમત થાય છે, કોઈને વાત સંમત નથી થતી, એમાંથી વાદ વિવાદ ઉભો થાય છે. ગુરુથી જ્ઞાન થાય કે ન થાય, તો ગુરુને માનવા વાળા કે ગુરુ વિના તો જ્ઞાન થાય જ નહીં, અમે બીજી વાત વિચારી શકીએ એવું નથી. ત્યારે ઉપાદાન વાળા એમ કે જ્ઞાન આત્મામાંથી થાય છે, ગુરુના આત્મામાંથી શિષ્યના આત્મામાં જ્ઞાન આવતું નથી ને થતું નથી. આ જે વસ્તુ સ્થિતિ છે એમાં કાંઈ ચાલે એવું નથી કોઈને. વાત તો સામે સામે વિરુદ્ધતાની આવે છે કે ગુરુથી જ્ઞાન થાય એમાં તને પ્રયોજનની સિદ્ધિ કાંઈ લાગે છે, અને ગુરુ વિના જ્ઞાન થાય એમાં પણ તને પ્રયોજનની સિદ્ધિ લાગે છે, તો તારી બે વાત બરાબર છે, અને નહીતર તારી એકેય વાત બરાબર નથી. ગુરુથી જ્ઞાન થાય એ વાતે બરાબર નથી, અને ગુરુ વિના જ્ઞાન થાય એ વાત પણ બરાબર નથી. આમ છે ને, વગર પ્રયોજને તો વાદ વિવાદ જ થવાનો. નિમિત્ત કઈ કરે નહીં, સિદ્ધાંત છે, નિમિત્ત કઈ કરે નહીં. ભલે તમે કહો પણ અમે કઈ અનુભવમાં આવતું નથી, નિમિત્ત કઈ કરે નહીં. પાણી ગરમ કરવું હોય, શિયાળામાં ગરમ પાણીની જરૂર હોય, એટલે એને ગરમ પાણી કરવાના સાધનોથી ગરમ કરવું જ પડે છે. ભલે નિમિત્ત કઈ કરે નહીં, તમે ગમે એમ કહો. અગ્નિ વિના કે ઇલેક્ટ્રિસિટી વિના પાણી કેવી રીતે ગરમ થાય? એટલે શું થાય છે કે લોકો પ્રયોજનને પકડ્યા વિના વાત કરે એટલે એક વાદ વિવાદમાં ચડે છે. એમ કરીને તમારે સિદ્ધ શું કરવું છે? નિમિત્ત વગર થાય નહીં, નિમિત્ત વગર થાય નહીં, એ પકડ કરીને તમારું પ્રયોજન શું છે? બસ જો પ્રયોજન વગર એ વાત હોય તો એનો કાંઈ અર્થ નથી, નિરર્થક છે. સાચી ખોટી પછીની વાત છે, પહેલી વાત પ્રયોજનની છે એમ કહેવું છે. અથવા જ્ઞાની એમ કહેવા માંગે છે કે તું પ્રયોજનને મુખ્ય રાખીને વાત વિચારજે, પ્રયોજનનો દ્રષ્ટિકોણ સાધ્ય હોવો જોઈએ, એને છોડીને કોઈ વાત નહીં લેવી સમજવામાં વિચારવામાં. આ મુખ્ય આદેશ છે, નહીતર વિચારમાં સંકલ્પ વિકલ્પમાં અટકીશ અથવા વાદ વિવાદમાં અટકી જઈશ. અધ્યાત્મ દ્રષ્ટિમાં એક ભેદજ્ઞાન કરવાનું પ્રયોજન છે. અધ્યાત્મમાં ભેદજ્ઞાનનો વિષય બહુ મુખ્ય છે. અધ્યાત્મ એટલે આત્મ સ્વરૂપનો આશ્રય અથવા આધાર નિવૃત્તિ. હવે જીવને અનાદિથી પર સાથે જે એકત્વ થઈ રહ્યું છે એનાથી જુદો પડવાની પ્રક્રિયા એક ભેદ જ્ઞાન જ છે, એક જ પ્રયોગ છે, બીજો કોઈ પ્રયોગ નથી. હવે એકત્વથી ભેદ જ્ઞાન વિના જુદો પડે નહીં તો સ્વરૂપના આશ્રય થાય એ વાત કોઈ દિવસ બને નહીં. આત્મામાં આવવું, આત્માનો આધાર લેવો તે અધ્યાત્મ છે. અધિવત્તા આત્મા, આત્માનો આધાર લેવો તે અધ્યાત્મ. હવે પરનો આધાર લઈને અનાદિથી બેઠો છે, વિજ્ઞાન વિના એ આધાર મટે એવું નથી, આધાર બુદ્ધિ છૂટે એવું નથી. એટલે અધ્યાત્મ દ્રષ્ટિમાં તો એક ભેદજ્ઞાન કરવાનું પ્રયોજન છે આચાર્યોનું. અને ગુરુદેવનું કહેવું છે કે તું ભેદજ્ઞાન કર, આખો સમયસાર છે એ ભેદજ્ઞાનના વિષય ઉપર રચાયેલો ગ્રંથ છે. પ્રત્યેક અધિકારમાં ભેદજ્ઞાનનો વિષય લીધો છે અને ભેદજ્ઞાનના પ્રયોગ ઉપર પ્રકાશ પાડ્યો છે આચાર્ય મહારાજે. ભેદજ્ઞાનના પ્રયોગ ઉપર પ્રકાશ પાડ્યો છે કે ભેદજ્ઞાન કેવી રીતે કરવું જોઈએ, કોણ કરી શકે, કોણ ન કરી શકે, અને કરે એને કેવા કેવા પરિણામ હોય, આગળ કેવા પરિણામ હોય, પાછળ કેવા પરિણામ હોય, એનું ફળ શું હોય, આ બધા પાસા ઉપર. પ્રતિમા જે ઘડવામાં આવે છે વિજ્ઞાનની ભાષામાં એને 3D કહેવામાં આવે છે. ભીંત ઉપર કાગળ ઉપર ચિત્ર દોરેલું હોય એ 1D છે. પછી કોતરણી કરે એને, એને ખોદીને એ પિક્ચરને ઉપસાવે ત્યારે એને 2D કહે છે. અને મૂર્તિ આખી ઘડે એને 3D કહે છે. પણ ભગવાનની વાણીથી આત્માને 4D બતાવવામાં આવે છે. એનું કારણ શું છે કે ચિત્રમાં એક પડખું દેખાય છે, ડાયમેન્શન એટલે પડખું. કોઈ એને કોતરણી કરીને આરસ ઉપર એને ઉપજાવે, ઉપસાવે ત્યારે એને 2 દેખાય છે. એટલે એના અંગ ઉપાંગ જે ઊંચા નીચા હોય એ પણ દેખાય છે. પ્રતિમામાં આમ તો ચારે બાજુથી ઘડેલી છે પણ દેખાવમાં 3 દેખાય, 1 ન દેખાય. હાથમાં આમળો હોય ને તો આખો આપણે જ આંબળો જોઈએ છીએ પણ એનો નીચેનો ભાગ ન દેખાય, સામેથી જુઓ તો પાછળનો ન દેખાય. અત્યારે તો છોટો પદાર્થ છે પણ ભગવાનની વાણી એવી છે, દિવ્ય ધ્વની, ચારે બાજુથી વસ્તુને એક હારે દેખાડે છે. એટલે ફટાફટ ત્યાં જ્ઞાન થાય છે. સમોસરણમાં જે આત્માનું જ્ઞાન ફટાક બધાને થવા માંડે છે એનું કારણ વાણીમાં એટલી બધી સ્પષ્ટતા છે, કલ્પી ન શકો. તમે વિચાર કરો તો કલ્પી ન શકો, અકલ્પ્ય. છતાં એમને પાછો આવ્યો છે, પોતે જ પાછો આવ્યો. એ તો ત્યાંનો માહોલ જુઓ. કાલ નતું કીધું કે એ વાણીમાં ભીંજાય એ કાયમ માટે ભીંજાય, પછી એ કોરા પડે નહીં. પોતે ભીંજાણો નથી, ગયો છે અનંતવાર પણ પોતે ભીંજાણો નથી એમ છે. એમ આચાર્યોનું અને ગુરુદેવનું કહેવું છે કે તું ભેદ જ્ઞાન કર, વિભાવ તારો સ્વભાવ નથી માટે જડના છે, મર્યાદિત વાત છે. તારો સ્વભાવ નથી માટે તું ચેતન સ્વભાવી છો, એ તારું તારા સ્વભાવમાં એનું સ્થાન નથી. એટલે એને જડ કહી દીધો, ચેતન નહીં તે જડ એમ. કઈ વિચારતો નહીં, ચાલતો નહીં. આત્મા એક રૂપી પદાર્થ છે, રૂપીની જેમ દેખાય એવો પદાર્થ નથી. જીવની પાસે સાધન ઇન્દ્રિય જ્ઞાનનું છે, એટલે જડને જોવે છે, ચેતનથી, પોતે જ પોતાના ચેતન સ્વરૂપથી અજાણ્યો છે. વળી એને દર્શાવવું એનું માધ્યમ પણ જળ વાણી છે. વાણી શું છે? જળ છે. તો પણ આચાર્યોએ એને દિવ્ય ધ્વનિમાં એ પદાર્થને દેખાડ્યો છે, ભેદ જ્ઞાનથી જુદો પાડ્યો છે, અને એ બધી રૂપી આત્માની વાતો ઉપર ઘણો પ્રકાશ પાડ્યો છે. ઘણો પ્રકાશ પાડ્યો છે એનો અર્થ એ છે, ઘણો પ્રકાશ પાડ્યો છે એનો અર્થ એ છે કે બીજો આત્મા જે અજાણ્યો છે એ વિષયમાં સાવધારામાં ઊભો છે, એવો એક જે બીજો આત્મા છે એને આત્મજ્ઞાનથી એને કેવળ જ્ઞાન સુધી પહોંચે છે. એ વાણીના નિમિત્તે એને આત્મજ્ઞાન થાય છે, અને આત્મજ્ઞાન થયા પછી સંપૂર્ણ આત્મજ્ઞાન કરીને કેવળ જ્ઞાન સુધી પહોંચે છે. એટલે જેને એ વાણી સમજાય છે એ અંદરથી કહે છે કે અપૂર્વ આવ્યું. શું આવ્યું? અપૂર્વ છે. અપૂર્વ વાણી પરમ શ્રુત સદગુરુ લક્ષણ યોગ. એને એ વાણી અપૂર્વ અપૂર્વ લાગે, અને એ સાંભળવું એને પરમ શ્રુત લાગે. પરમ એટલે પરમ હિતરૂપ. અને પરમ પ્રિય, પરમ હિતરૂપ અને પરમ પ્રિય અને અપૂર્વ, એવું જ લાગ્યા કરે, એવું જ લાગ્યા કરે. એવું ન લાગે કે આ એની વાત કરે છે, એમ એમ ન લાગે આ એની વાત કરે છે. ગુરુદેવને જે સમય રહ્યો એમાં સમય સાર 19 વાર જાહેરમાં વાંચ્યો, અને પોતે પોતાના સ્વાધ્યાયમાં કેટલી વાર વાંચ્યું છે એનો હિસાબ નથી એમ કહેતા. જેમ જેમ એ આચાર્યોના વચનોનો પરિચય કરે છે પોતે, તેમ તેમ એમને નવું ઊંડાણ હાથ લાગે છે, અને અપૂર્વ અપૂર્વ લાગ્યા કરે છે. આ ભરત ક્ષેત્રમાં આ સમયસાર પરમાગમ અજોડ છે એમ કહેતા. શું કહેતા? અજોડ છે. આ અમૃતચંદ્રાચાર્યની ટીકા પણ અજોડ છે એમ કહેતા. શું? એવું એમને ભાસતું હતું, એવું લાગતું હતું. એમ સાંભળનાર પણ અંદરમાં વિજ્ઞાન થાય, આત્મજ્ઞાન થાય, અને ઊંડાણમાં જાય, એને પણ અપૂર્વ અપૂર્વ લાગે. આચાર્યોનું અને ગુરુદેવનું કહેવું છે કે તું વેદજ્ઞાન કર, વેદજ્ઞાન કર. ઉપરથી વાત સાવ સાદી લાગે. વેદજ્ઞાનનો પ્રયત્ન કરે અને એ પ્રયત્ન ચડે જીવ, ત્યારે એને સમજાય કે વેદજ્ઞાન એ કેવો પ્રયોજનભૂત અને મહત્વપૂર્ણ વિષય છે, કે જો જીવ વેદજ્ઞાન કરે તો આખો સંસાર તરી જાય. ભૂજાએ કરીને સ્વયંભૂ રમણ સમુદ્ર તરવા જેવો વિષય છે એ વેદજ્ઞાન. અને એ વિજ્ઞાન કરાવતા અનેક પ્રકારે વચનયોગ પ્રકાશ્યો હોય છે. એમાં એમ પણ આવે છે કે વિભાવ તારો સ્વભાવ નથી, માટે જળ છે, એ પૂદગળના પરિણામ છે. શું કે? વિભાવ ના આદિ મધ્ય અંતમાં પૂદગળ છે. શું કે વિભાવ થાય એના આદિમાં પણ પૂદગળ છે, એના મધ્યમાં પણ પૂદગળ છે, અને એના અંતમાં પણ પૂદગળ છે. પૂદગળના પરિણામ હોવાથી એ ચૈતન્યનું સ્વરૂપ નથી એમ કહે છે. અને જો તે એકાંતે જળના હોય તો અને તારામાં ન થતા હોય તો તારે એને ટાળવાનો પુરુષાર્થ કરવાનો રહેતો નથી, માટે તે અપેક્ષા એ તે તારામાં જ થાય છે. ચાલ બે વાત કરે છે, આ બાજુથી પણ કહે અને આ બાજુથી કહે. ન સમજે એને વિરુદ્ધતા લાગે, ને સમજે પ્રયોજનની પકડ હોય એને ક્યાંય વિરુદ્ધતા લાગે નહીં. બે વાત કરી ને, વિભાવ તારો સ્વભાવ નથી માટે જળના છે, અને જો એકાંતે જળના હોય અને તારામાં ન થતા હોય તો તારે પુરુષાર્થ કરવાનો રહેતો નથી. આત્મામાં થતા જ ન હોય તો પછી એ વાતની ચર્ચા કરવાની રહેતી નથી. આકાશને કાળાણુંની ચર્ચા કરીએ છીએ, ધર્માસ્તિને અધર્માસ્તિ કહે નહીં, કેમ કે એ કોઈ વિભાવમાં નિમિત્ત નથી. કોઈ વિભાવમાં નિમિત્ત નથી. જળની ચર્ચા કરીએ છીએ કેમ કે એના નિમિત્તે વિભાવ થાય છે. હવે જો તારામાં બિલકુલ ન હોય તો તારે એની ચર્ચા પણ કરવાની રહેતી નથી, માટે એક અપેક્ષા એ આત્મામાં જ થાય છે. આમ બંને અપેક્ષાનો મેળ કરીને કોઓર્ડિનેશન કરતા આવડવું, બંને અપેક્ષાનો મેળ કરીને નિમિત્ત નૈમિત સંબંધ કેવી રીતે છે તે જાણવું, અથવા ઉપદેશની અંદર પણ અનેક સ્તરે અનેકવિધ ઉપદેશ છે એનું પણ કોઓર્ડિનેશન મેળ કરીને પોતે પોતાનું પ્રયોજન સાધવું. પોતાના સ્તરનો પણ ઉપદેશ આવે, નીચેના સ્તરનો પણ ઉપદેશ આવે, અને ઉપરના સ્તરનો પણ ઉપદેશ આવે, બધામાં પોતાનું પ્રયોજન સાધવું. મેળ કરતા ન આવડે એ સ્વાભાવિક છે, અને એ મેળ કરતા આવડે એના માટે સત્સંગ છે. સત્સંગથી શું છે કે કેવી રીતે ક્યાં મેળ મેળવવાનો છે એની ચર્ચાથી એ વાત સમજાય છે, ગળાય છે, અને મોટા ભાગે નિષ્ફળ જવાનું કારણ પણ મેળ કરતા આવડતું નથી એ છે. ઉપદેશ તો એક સારી ચીજ છે કે ખરાબ ચીજ નથી, અને ઓછા વધતા પ્રમાણમાં એની પ્રાપ્તિ થાય છે, બધાને સાંભળવા મળે છે, વાંચવા મળે છે, પણ મેળ કરતા આવડતો નથી એટલે ઉપદેશ ગ્રહણ કરીને સફળ થવું એવું બનતું નથી. અહીંયા પણ એમ કહે છે કે નિમિત્ત અને નિમિત્તિક એ બે વાત છે, તો એનો મેળ કરીને શું કેવી રીતે એનો મેળ થાય છે, મેળ કેવી રીતે થાય એ જાણવું જોઈએ, એ સમજવું જોઈએ. કોઈ અપેક્ષા એ કોઈની મુખ્યતા ને કોઈની ગૌણતા થાય છે, અને બંનેમાં પ્રયોજન, કોઈ વખત નિમિત્તની મુખ્યતામાં પણ પ્રયોજન સાધે છે, કોઈ વખત જીવ ઉપાદાનની પ્રયોજન મુખ્યતામાં પણ પ્રયોજન સાધે છે. કોઈ અપેક્ષાએ કોઈની મુખ્યતા અને કોઈની અપેક્ષાએ કોઈ અપેક્ષાએ કોઈની ગૌણતા થાય છે. પ્રયોજન એ રાખવું કે ભેદ જ્ઞાન કરવાનું છે, વાદ વિવાદમાં અટકવું, હું તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ ઉપર ઘણો વિવાદ ચાલેલો છે, ઘણો વિવાદ. અને જ્ઞાનીના દ્રષ્ટિકોણ વગર નિમિત્તની પકડમાં વિદ્વાનો પણ અને સમાજ પણ રહી ગયું છે, નિમિત્તની પકડમાં રહી ગયું છે. પ્રયાસ નો કરે તો ખલાસ. એટલે એટલે અહીંયા શું કીધું, મેળ કરતા આવડવું. આમ તો ચોખ્ખી વાત શું છે કે નિમિત્ત પર સંયોગ છે. નિમિત્ત શું છે? એક પર સંયોગ છે, અને રાગનું કારણ પણ પર સંયોગ છે. પ્રયોજન વિતરાગતાનું છે. ત્યારે આટલી વાત સ્પષ્ટ છે ત્યારે નિમિત્તનો આધાર, નિમિત્તનું અવલંબન અધ્યાત્મના પ્રકરણમાં છોડાયું છે. વિજ્ઞાન કરીને પણ છોડાયું છે, અનેક ન્યાયથી પણ છોડાયું છે, દ્રવ્યાનુયોગથી પણ છોડાયું છે, અને કર્ણાનુયોગ ને ચરણાનુયોગમાં નિમિત્તની પ્રધાનતા છે. દ્રવ્યાનુયોગમાં ઉપાદાનની પ્રધાનતા છે, કર્ણાનુયોગમાં અને ચરણાનુયોગમાં નિમિત્તની પ્રધાનતા છે. એટલે લોકો ગૂંચવાય છે. ગૂંચવામાંનું કારણ આ છે. બાહ્ય પરિણામ અને અંતર પરિણામને પણ નિમિત્ત નિમિત્તિક ભૂમિકા અનુસાર સંબંધ છે. એટલે વાતનો ગૂંચવાડો એક ઊભો થાય છે, અને બહુભાગ જીવો મેળ કરી શકતા નથી. ક્યાં ભૂલ થાય છે? મેળ કરી શકતા નથી. આ જે મેળ કરવો એ એક વિષય રહસ્યભૂત છે, અને એ વિષય સાધનાના પ્રયોગે છેડ્યા વિના જેમ છે તેમ સમજાય એવો પણ નથી. એની ઇન્સ એન્ડ આઉટ બહુ છે. જેમ એક વેપાર ધંધો છે એની ખૂબીઓ હોય છે, વેપાર ધંધો કરવાની અનેક ખૂબીઓ છે એની અંદર, કેમ કે એમાં અનેક જાતના પ્રસંગો પડે છે, અનેક જાતના માણસો આવે છે, અનેક જાતના જુદા જુદા ભેદાઓ સાથે ભેદામારી કરવી પડે છે. પણ જેને પ્રયોજન મુખ્ય છે એ એનું કામ કરી જાય છે, અને પ્રયોજન મુખ્ય હોય એ જ મેળ કરી શકે, બીજા લોકો મેળ કરી શકે નહીં. એ એની માસ્ટર કી છે. એટલે પ્રયોજનની દ્રષ્ટિ સાધ્ય કરના કર્યા વિના આ માર્ગની અંદર સફળતા મળે એવું નથી. વાત ક્યાં ખીલે બંધાય છે, ચોક્કસ થાય છે કે પ્રયોજનની દ્રષ્ટિ સાધ્ય કર્યા વિના કોઈ રીતે જીવના સંકલ્પ વિકલ્પ મટે એવું નથી. એનું જે અટવાવું છે, એના અનંતકાળથી અટવાયો છે, એ એનું બંધ થાય એવું નથી. અને કાંઈ ઉઘા થાય તો વાદ વિવાદમાં પડી જાય. હું સમજો છે સાચું. બુદ્ધિમાન હોય એટલે જ્ઞાનનો ઉઘાડ હોય, થોડું વાંચે સાંભળે, પર્યાય દ્રષ્ટિ હોવાથી અહંભાવમાં આવે, એટલે હું સમજો એ સાચું, મારું સાચું ને બીજું સાચું નહીં. આગ્રહ થાય, આગ્રહથી થાપે પોતાના અભિપ્રાયને, અને એ રીતે વાદ વિવાદ ઉભા થાય. વાદ વિવાદ થવાનું મુખ્ય એક જ કારણ છે, ક્ષયોપશમનો અહંભાવ. આ સિવાય વાદ વિવાદ ન થાય. ક્ષયોપશમનો અહંભાવ થાય ત્યારે જ વાદ વિવાદ થાય, બીજી રીતે વાદ વિવાદ થાય. કેમ કે એને પોતાને જે બેઠો એનો આગ્રહ કરશે. મેળ કર્યો છે કે નથી મેળ કર્યો એની વાત તો હોતી નથી એમાં. એક દ્રષ્ટાંત લઈએ કે નિમિત્તની ગૌણતા કરવાની છે, ઉપાદાનની મુખ્યતા કરવાની છે. આ જનરલ વાત તો આ મોટી સિદ્ધાંતિક વાત છે, પણ યથાસ્થાનમાં જો નિમિત્તની મુખ્યતા ન થાય તો ઉપાદાનની મુખ્યતા પણ ન થાય. જે ઉપાદાનની મુખ્યતા કરવી છે એ કરી ન થાય, કરી ન શકે. કેમ કે એક ભૂમિકા એવી છે કે દેવગુરુ શાસ્ત્ર છે એનો મહિમા કર્યા વિના, એનો મહિમા આવ્યા વિના, ઉપાદાનનો મહિમા એવી એક ભૂમિકા છે. એ ભૂમિકામાં જો એ ભૂલ કરે તો પછી હું તે રસ્તે ચડી જાય. તો ત્યાં ગુરુદેવ એમ કે નિમિત્તનો વિવેક તે આત્માનો વિવેક છે, અને નિમિત્તના વિવેકને ખબર ન પડે તો આત્માના વિવેકને ખબર જ ન પડે. નિમિત્તને ઉપાદાને નામે નિશ્ચયમાં પણ ભૂલ્યા છે અને વ્યવહારમાં પણ ભૂલ્યા છે. પરમાગમ સારમાં 831 કે 827 બેમાંથી એક છે. બીજું કે ઉપાદાનની મુખ્યતા કરીને, નિમિત્તની ગૌણતા કરીને કોઈ છળ પકડે ત્યાં પણ જ્ઞાની નિમિત્તની મુખ્યતા બહુ કરે છે. જ્ઞાની થઈને ગુરુદેવને એવો પોતાને પોતાના જીવનમાં એવો બહુ મોટો પ્રસંગ બન્યો, ઐતિહાસિક પ્રસંગ, કે પોતે પૂર્વકર્મ અનુસાર સ્થાનકવાસી સંપ્રદાયમાં આવ્યા જન્મ લઈને. સ્થાનકવાસી સંપ્રદાયમાં જિનેન્દ્ર પ્રતિમાનો નિષેધ છે, એ લોકોએ જીન પ્રતિમાને ઉડાડી છે છળ કરીને. કેવી રીતે છળ પકડ્યો છે એમાં આરંભ સમારંભ થાય. જીન પ્રતિમાની સ્થાપના સ્વીકારીએ તો એમાં આરંભ સમારંભ થાય, હિંસા થાય, અને હિંસા કરવાની જિનેન્દ્ર પરમાત્માએ તો ના પાડી છે. પણ એ વાત તો નિમિત્ત પ્રધાનતાની છે. જિનેન્દ્ર પ્રતિમા સ્થાપન કરવું એ તો એક નિમિત્ત છે, શુભરાગનું નિમિત્ત છે. તો કે એ લોકોને ખબર નથી, એકાંત શુભરાગનું નિમિત્ત નથી, ધ્યાનનું પણ નિમિત્ત છે અને વેદજ્ઞાનનું પણ એ નિમિત્ત છે. પણ એ તો એ લોકોના શાસ્ત્રમાં જ એ વાત નથી, એને સમજણમાં પણ એ વાત નથી. એટલે એ લોકોએ છળ પકડ્યો. તો ગુરુદેવે ક્રાંતિકારી ફેરફાર કર્યો, સંપ્રદાય આખો ત્યાગ કરી દીધો. જે સંપ્રદાયમાં એમને ભગવાન જેમ પૂજવા, ભગવાનની જેમ પૂજવામાં આવતા હતા, કેવી રીતે ભગવાન તુલ્ય, લોકો માન્યતાઓ કરે, તબિયત બગડે, છોકરું ન થતું હોય, નિર્ધનતા આવી ગઈ હોય, તો ગુરુદેવની માન્યતાઓ ચાલતી હતી સંપ્રદાયમાં. એમને માનીએ ને તો આપણું સારું થઈ જાય. એ આખા સંપ્રદાયનો આમૂલચૂલ મૂળમાંથી ત્યાગ કરી દીધો, કે આ સંપ્રદાય જોઈ નહીં આપણે. ત્યારે કોઈ થનકવાસી એમ કે મહારાજ, તમે ઉપાદાનને નો ઢંઢેરો પીટવા વાળા, પણ તમે તો ઉપાદાનનો ઢંઢેરો પીટવા વાળાને નિમિત્ત કાંઈ કરતું નથી, હું એવી રીતે ઢોલ પીટીને વાત કરવા વાળા, દાંડી પીટીને, અને તમે આ બધી પ્રતિમાની સ્થાપનાનો આવો આગ્રહ રાખો, વ્યાજબી વાત છે. હા, મોક્ષ માર્ગમાં જીન પ્રતિમાની સ્થાપના છે, મોક્ષ માર્ગી ધર્માત્માઓ જીન પ્રતિમાની સ્થાપના કરે છે, કેમ કે સ્થાપના નિક્ષેપ એમને જ હોય, સ્થાપના નિક્ષેપ જ્ઞાનીને જ હોય. અજ્ઞાની તો નકલ કરે છે, સ્થાપના નિક્ષેપ તો જ્ઞાનીને જ હોય છે. તો ત્યાં આગ્રહ રાખતા હોય ને એવું લાગે, હામાજીને શું લાગે, પરદ્રવીનો ને નિમિત્તનો આવો આગ્રહ, તો કે આ સ્થાનમાં તો હોય હોય ને હોય જ. એ આગ્રહ છે યથાસ્થાને યથાર્થ છે. જો એને ઉડાવવામાં આવે તો મોટો અનર્થ થાય છે. શું થાય છે? મોટો અનર્થ થાય છે અને આખી સાધના ઉડી જાય છે. એટલે સ્વસ્થાનનો રાગ અને સ્વસ્થાનનો દ્વેષ, રાગ હોય ત્યાં દ્વેષ તો હોય જ, સ્વસ્થાનનો રાગ અને સ્વસ્થાનનો દ્વેષ પ્રશસ્ત હો બંને, એ પણ જિનાગમમાં એક તાત્વિક મુદ્દો છે. કેવો? તાત્વિક વિષય છે. એટલું કીધું ને જીનાયતન ધર્માત્મા અને ધર્મ એના ઉપર સંકટ હોય ત્યારે જ્ઞાની છે એ શાંતિ રાખીને બેસી ન રહે. ત્યાં કોઈ એમ કે અમારે તો શાંતિનો માર્ગ છે, રાગદ્વેષ કરવાનો માર્ગ નથી, માટે અમે અશાંતિ નહીં કરીએ અને કોઈની સાથે રાગદ્વેષનો ઝઘડો નહીં કરીએ, તો તે સ્પષ્ટપણે મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે. કેવા? સ્પષ્ટપણે મિથ્યા દ્રષ્ટિ. આ બધા પડખા ગુરુદેવે બહુ ખોલ્યા, પરમાગમ સારમાં ખેંચ્યું છે આ બધું. એ બધા પડખાની વાત એમણે કરી છે, અને સત્સંગ વગેરે બધા પડખા એની ઇન્સ એન્ડ આઉટ સમજાય એવું નથી કે આમાં તત્વ શું છે ને પ્રયોજન શું છે ને ક્યાં પ્રયોજન માર્યું જાય ને ક્યાં પ્રયોજન સિદ્ધ થાય. સત્સંગ વગર, પ્રત્યક્ષ સમાગમ વગર એ સમજાય એવું નથી. એવી ઘણી વાતો કરે એમ લીધું છે કે મુનિરાજ ધ્યાનમાં હોય જંગલમાં અને શ્રી તાળ નાખતો હેલો આવતો હોય અને ત્યાં સમ્યક દ્રષ્ટિ રાજા ઉભો હોય. કેવો રાજા? પણ સમ્યક દ્રષ્ટિ, તરવાર ખેંચે સિંહની સામે, તરવાર ખેંચે ને મુનિરાજને બચાવવા જતા કદાચ સિંહની સંજ્ઞની પંચેન્દ્રિય પ્રાણીની હિંસા થાય તો થાય પણ ખરી, થઈ જાય. ત્યાં જો એ મૌન રહીએ કે ઇનએક્ટિવ રહીએ, રહી શકે ને એને રહીએ તો એ મિથ્યા દ્રષ્ટિ થઈ જાય, સમ્યક દર્શન ચ્યુત થાય અને મિથ્યા દર્શનમાં આવી જાય. રહી શકે જ નહીં, પણ જો ભૂલ થાય તો સમ્યક પછી ચ્યુત થઈ જાય, હોય તો ચ્યુત થઈ જાય, અને ભૂલ કરે તો એ મિથ્યા દ્રષ્ટિ જ હોય. ભૂલવાળો મિથ્યા દ્રષ્ટિ હોય, એ વખતે સમ્યક દ્રષ્ટિ હોય જ નહીં. તો પહેલાં તો સમ્યક દ્રષ્ટિ હતો કે ગયું એનું, પ્રશસ્ત દ્વેષ થાય પાછો. એવી રીતે જીનવાણી ઉપર, ધર્માત્મા ઉપર સંકટ આવે એટલે એ અમે તરવાર કાઢે એવું થયું હતું અમારે. અમે 1.5 વર્ષનો સંગઠનનો વહીવટ હાથમાં લીધો હતો એટલે નાખ્યો હતો અમારા માથે. હું હીરાલાલજી સાથે હતા, એમાં ત્યાં તો ગરાસિયાનું ગામ છે એટલે તસલ ઊભી થઈ હતી. હીરાલાલજીને ઉપર જરા આક્રમણ થયું હતું, ગુરુદેવને ખબર પડી. ત્યાં તો પોલિટિક્સને હિસાબે થોડું પોલીસ કેસ કરવો પડ્યો હતો અને એમાં પણ તો મુખ્ય માણસને જ આપવું પડે એવું બોલ્યા રાત્રિ ચર્ચામાં કે આ હીરાલાલ ઉપર હાથ નથી ઉપાડ્યો લે, આ તો જીન શાસન ઉપર હાથ ઉપાડ્યો છે. મુમુક્ષુ હોય તો તરવાર કાઢીને ઉભો રહીએ, કોણ બોલ્યા? ગુરુદેવ બોલ્યા. ખરો મુમુક્ષુ હોય તો તરવાર કાઢીને ઉભો રહીએ, અભિપ્રાય બધા. એટલે નાની રાગદ્વેષ કરવાનું શીખડાવતા હશે તો કે છળ પકડમાં તું એમ કે છે કે છળ પકડે છે. યથાસ્થાનનો પ્રશસ્ત રાગ અને યથાસ્થાનનો પ્રશસ્ત દ્વેષ એ પણ સૈદ્ધાંતિક વિષય છે, તાત્વિક વિષય છે. એમ નિમિત્ત અને ઉપાદાનનો વિષય જો યથાર્થ ન સમજે તો ગૂંચવાળો ઘણો થાય એવું છે. એટલે એમ કે છે કોઈ અપેક્ષા એ કોઈની મુખ્યતા અને કોઈ અપેક્ષા એ કોઈની ગૌણતા. પ્રયોજન સાધી થવું. એક પેરેગ્રાફ બાકી છે, ટાઈમ થઈ ગયો છે. Thank you.
Yeah.